આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
એક ક્ષણ, હા માત્ર એક ક્ષણ અને અનેક જિંદગીઓ હોમાઈ ગઈ, પણ તેની ઊંડી અસરો પરિવારજનો પર થતી હોય છે. વાત છે 12 જૂન 2025 રોજ અમદાવાદમાં થયેલી વિમાનની દુર્ઘટના અને તેમાં પિતા ગુમાવનાર દીકરાની. તો ચાલો વાત કરીએ મેલબર્નમાં રહેતા મનનભાઈ અને હેતલબેન શેઠ સાથે, તથા વિતેલા વર્ષ દરમિયાન ઘટનાના એક જુદા પાસા પર નજર કરીએ. મનનભાઈ અને હેતલબેન, વેલકમ ટુ SBS ગુજરાતી. મનનભાઈ, જ્યારે એર ઇન્ડિયા પ્લેન ક્રેશ જે ઘટના બની હતી એક વર્ષ પહેલા અમદાવાદમાં, જે અમદાવાદથી લંડન જતું હતું પ્લેન અને એ અમદાવાદમાં ક્રેશ થઈ ગયું, એ ઘટના જ્યારે બની ત્યારે તમને કેવી રીતે ખબર પડી, તમે ક્યાં હતા, એક ક્ષણને યાદ કરીને અને એ પછીના અમુક કલાકો વિશે તમે અમને જણાવી શકો?
સો એ દિવસ 12 જૂન મને બરાબર યાદ છે. એ દિવસે મારો બર્થડે હતો અને અમે લોકો બહાર જવાની, મતલબ રેસ્ટોરમાં જવાનું પ્લાનિંગ હતું અમારું, અને અરાઉન્ડ 6:30-6:45 આસપાસ મારા ભાઈનો મેસેજ આવ્યો કે પપ્પા જે પ્લેનમાં હતા એ ક્રેશ થઈ ગયું છે. એટલે એ ઘડી આમ એટલો શોક લાગ્યો, એટલે પહેલાં તો એવું થયું કે કદાચ નાનો હતું, આમ ક્રેશ થયું હશે પ્લેનમાં અને કદાચ બધા ઓકે હશે પ્લેનમાં. અને તે ટાઈમે પછી મેં ફોન કર્યો અને જ્યારે ન્યૂઝ જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે એ બહુ જ મોટો ક્રેશ થયો હતો. અને તે વખતે પ્લેનમાં અમે ટીવીમાં જોયું કે ઘણા બધા એ લોકો એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જાય છે, તો એ ટાઈમે એવું લાગ્યું કે થોડી હોપ હતી કે બધા સારા હશે, અમારા ઘણા બધા પેસેન્જર્સ. અને અમે લોકો લગભગ 11:30 ફ્લાઇટમાં ઇન્ડિયા માટે નીકળી ગયા હતા જવા માટે, અને અમને ઓલમોસ્ટ 24 અવર્સ થયા પહોંચતા, ઘરે પહોંચતા. અને ઘરે પહોંચીને જ્યારે ન્યૂઝ ને બધું જાણ્યું ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી એમાં કોઈ સર્વાઈવર હતું જ નહીં એક્સેપ્ટ વન. એટલે એ ઘડી આમ એવું લાગ્યું કે વી લોસ્ટ વેરી વેરી ગુડ પર્સન. એટલે
કે અમે લોકો, અમારી ફ્રેન્ડ્સ અને ફેમિલીનો સારો સપોર્ટ હતો એ દિવસે. જ્યારે પણ અમને ખબર પડી તો બધા જ આવી ગયા હતા ઘરે, અને હું તો ઓલરેડી બહાર હતી, મારી ડોટરને પિક કરતી હતી. અને પછી મનોનો પણ ફોન આવ્યો કે તું ઘરે આવી જા, કારણ કે આપણે નહીં જઈ શકીએ રેસ્ટોરન્ટમાં. એટલે પપ્પાનું પ્લેન ક્રેશ થઈ ગયું છે. એટલે હું વિચારવા પડી ગઈ કે ક્રેશ એટલે શું, ક્રેશ થઈ ગયું છે એટલે અમને તો એવું કે ટેક્સિંગ કરતા કરતા જ કંઈક થયું હશે મેન્યુફેક્ચર. અને પણ પછી તો હું ઘરે તો આવી જ ગઈ, અને પછી જોયું ન્યૂઝ જોતા તો મને કે ઇટ વોઝ અ હ્યુજ ફાયરબોલ. એટલે પછી એવું થયું કે આ તો બહુ વધારે પડતું સિવિયર લાગે છે, પણ તો પણ નીચે આમ યુ નો હેડલાઇન્સ આવે કે થોડાક પેસેન્જર છે એમ્બ્યુલન્સમાં લઈ જાય છે. એટલે એવું કંઈક હોપ હોય કે યુ નો કે બચી જશે. એવું પણ હતું કે કદાચ પપ્પા કોઈને હેલ્પ કરતા હશે, બીકોઝ એ ડોક્ટર છે ને, તો એવું પણ હતું કે કદાચ કોઈની હેલ્પ કરતા હશે. હમણાં ખબર પડશે કે કોણ છે. એટલે નીચે બધા નામ નેમ્સ આવતા હતા કે લિસ્ટ કે કોણ કોણ બચ્યું છે એવી રીતે. પણ પછી હા ના, એટલે અમે, અમારે તો કશું વિચારવાની એવી શક્તિ હતી નહીં, પણ અમારા ફ્રેન્ડ્સે જ અમારી ફ્લાઇટ બુક કરી, અને પછી રાતની 11:30 જે ફ્લાઇટ હતી સિંગાપોર એરલાઇન્સ, પછી અમે લોકો નીકળી ગયા બોમ્બે પહોંચ્યા. અને પછી ત્યાંથી અમે એક્ચ્યુઅલી પ્રાઇવેટ ટેક્સી કરી અને 12 અવર્સ જર્ની હતી, અને પછી ઘરે પહોંચ્યા આણંદ. તો ખાસા બધા ફેમિલી મેમ્બર્સ હતા જ ઓલરેડી, 12 વાગ્યા હશે રાતના, બધા જ હતા અને ધે વર જસ્ટ વેઇટિંગ ફોર અસ.
બરાબર. તમારી છેલ્લી વખત એમની સાથે ક્યારે વાત થઈ હતી અને એ કેમ લંડન જઈ રહ્યા હતા?
મારી છેલ્લી વખત વાત થઈ એમની જ્યારે એ એરપોર્ટ ઉપર વેઇટિંગ રૂમમાં હતા. અને એટલે જેવું કહ્યું કે મારો એ દિવસે બર્થડે હતો, એટલે એ એરપોર્ટ પર વેઇટ કરતા હતા. અને એ ટાઈમે એમણે મને બર્થડે વિશ કરવા માટે ફોન બી કર્યો હતો. અને મારી જે બે છોકરો છે એ બી એક ટાઈમે સ્કૂલેથી ઘરે આવી હતી, એમની જોડે બી એમણે વાત કરી વિડીયો કોલ ઉપર, બર્થડે વિશ કરી. અને પછી મેં એવું બી કીધું કે હેવ અ સેફ ફ્લાઇટ અને ત્યાં પહોંચીને મને રિંગ કરજો યુકે પહોંચીને. અને બસ એ છેલ્લી વાત થઈ મારી એમની સાથે.
આઈ થિંક એ વખતે કદાચ 3:30 વાગ્યા હશે ઓસ્ટ્રેલિયાના, અને પપ્પાની ફ્લાઇટ ઇન્ડિયાના 1:30 વાગ્યાની હતી. એટલે ગેટ અગર ગેટ જ કરતા હતા પપ્પાને જ્યારે એમને ફોન કર્યો બર્થડે વિશ કરવા. અને પપ્પાની એક ઝલક જ જોઈ મેં કે પપ્પા કેવું છે. એટલે કંઈક તો પણ મજાક ચાલતી હતી અને પછી ફોન મુકાઈ ગયો.
અચ્છા, એમને એ ઇનિશિયલી લંડન 1977 પહેલી વાર ગયા હતા અને ત્યારથી એ લંડનમાં એઝ એનેસ્થેટિસ્ટ ડૉક્ટર તરીકે એમણે ત્યાં કામ કરેલું. અને એ યુકે સિટીઝન હતા અને અમારા બોન્ડ બી ત્યાં થયેલા. અને એ અવારનવાર આવી રીતે યુકે કામના પર્પઝથી ટ્રાવેલ કરતા હતા, એટલે ત્યાં બી કામ કરતા હતા અને એ પર્પઝથી જતા હતા યુકે.
મનનભાઈ, તમારા પિતા હિમાંશુભાઈ એક પ્રતિષ્ઠિત ડૉક્ટર હતા જેમણે સમગ્ર જીવન લોકોની સેવા કરવામાં સમર્પિત કર્યું. એક ડૉક્ટર તરીકે અને એક પિતા તરીકે કેવા વ્યક્તિ હતા અને એમની કઈ વાત તમને આજે સૌથી વધારે યાદ આવે છે?
એઝ અ ડૉક્ટર એ ઘણા જ ફ્રેન્ડલી અને યુ કેન સે જોલી પર્સન હતા. એટલે હોસ્પિટલમાં જ્યારે જાય, નોટ ઇવન ડૉક્ટર, એ ત્યાંના સ્ટાફ સાથે બી એટલા જ મિક્સ થઈ જાય, હસી મજાક એમના ચાલતા જ હોય સ્ટાફ જોડે બી. ઇવન સ્ટાફ બી એમને પર્સનલી ઓળખે. ઇવન અમને જઈએ હોસ્પિટલમાં તો એ અમને બી એવી રીતે ટ્રીટ કરે કે ભાઈ હિમાંશુભાઈનો સન આવ્યો છે. તો એ હોસ્પિટલમાં બધા જોડે મળતા હોય હતા. ઇવન પેશન્ટને બી એવી રીતે વાત કરે જ્યારે ઓપરેશન કરવાનું હોય તો પેશન્ટ બી એવી શાંતિથી વાત કરે કે એને થોડો કોન્ફિડન્સ આવે પેશન્ટને બી, કારણ કે પેશન્ટ બી થોડું નર્વસ હોય તે ટાઈમે. તો એમનું કમ્યુનિકેશન બી એવું જ હતું ફ્રેન્ડ પેશન્ટ જોડે બી કે શાંતિથી વાત કરે પેશન્ટને થોડું શાંત કરે. તો એટલે એઝ અ ડૉક્ટર બધા જ જોડે મળતા હતા અને બધી હોસ્પિટલનો સ્ટાફ એમને સારી રીતે ટ્રીટ કરે. એઝ અ ફાધર અમે લોકો કાફી મજાક કરતા હતા એઝ અ ફ્રેન્ડ, કે એ ગમે તે જોક કરે તો અમે લોકો બી સામે એવી રીતે જ વાત કરીએ પપ્પા જોડે. અને એઝ અ મેન્ટર હતા એ પપ્પા ઘણા બધા, નોટ ફોર મી ઓનલી, હેતલ માટે ઘણા બધા અમારા રિલેટિવ્સ. ઇવન એમને કોઈ બી પ્રકારનું ગાઈડન્સ જોઈતું હોય, નોટ ઇવન મેડિકલ બટ એની ફિલ્ડ, તો એ પપ્પાનો કોન્ટેક્ટ કરે, પપ્પા જોડે વાતો કરે, પપ્પા એમને ગાઈડ બી કરે. પપ્પા જેમને ના ખબર હોય તે એમના બીજા ફ્રેન્ડ જોડે વાત કરે. પણ એટલે એવી રીતના હતું કે સારી ઇન્ફોર્મેશન મળે, પપ્પા જોડે વાત કરે લોકોને સારું લાગતું હતું, કોન્ફિડન્સ આવે એક રાય એક રીતે.
એટલે કોઈ પણ સવાલ હોય ને પપ્પાને પૂછવાનો, એટલે પપ્પાની પાસે કંઈક તો જવાબ હોય. અને એ ઇટ વોઝ નેવર જજમેન્ટ, એ હી વોઝ અ વાઇસ એડવાઇઝર, એટલે એ બધી જ આમ સારી રીતે એડવાઇસ આપતા હતા કોઈ પણ હોય કોઈ પણ વસ્તુ.
બરાબર. હવે આ દુર્ઘટનાનું એક અવિશ્વસનીય પાસું એ છે કે એ મેડિકલ એમણે જ્યાં સ્ટડી કર્યો, જે હોસ્ટેલમાં રહ્યા અને જ્યાં એમણે કેન્ટીનમાં ભોજન લીધું, એ જગ્યાએ આ પ્લેન ક્રેશ થયું, તો એ સ્વીકારવું તમારા માટે કેટલું અઘરું હતું કે એ આ એક કોઇન્સિડન્સ જ કહેવાય? એમને પણ નહીં ખબર હોય કે જ્યારે એ લંડન જઈ રહ્યા છે ત્યારે આ પ્લેન કદાચ એ જ હોસ્ટેલ કે એ જ જગ્યાએ ક્રેશ થશે.
એટલે ઇનિશિયલી તો જ્યારે ખબર પડી આ એટલું શોકિંગ હતું કે તે ટાઈમે તો ખ્યાલ જ ના આવ્યો. પણ જ્યારે પછી અમે બધા વિચારતા હતા અને જૂની યાદો બધી આમ વાતો કરીએ ત્યારે આમ એવું ખ્યાલ આવ્યો કે એ પ્લેન એ જ જગ્યાએ પડ્યું જ્યાં એમણે એમનું ભણવાનું શરૂ કર્યું હતું એઝ અ મેડિકલ પ્રોફેશન, જ્યારે એમને ડૉક્ટર થવું હતું અને એ જ કોલેજમાં ભણ્યા, એમનું આખું પ્રોફેશનલ કેરિયર ત્યાંથી સ્ટાર્ટ થયું હતું. પપ્પાના ઘણા બધા ફ્રેન્ડ્સ ત્યાં થયા, ઇવન મારી મમ્મીને બી ત્યાં જ મળ્યા હતા પહેલી વાર. માય મમ્મી ઇઝ ઓલ્સો ડૉક્ટર, સો મારી મમ્મીને બી એ જ કોલેજમાં મળ્યા પપ્પા. અને એ જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું એટલે એ આખું
એક જાતનો કોસ્મિક જોક કહેવાય કે જ્યાંથી અમને સ્ટાર્ટ કર્યું ત્યાંથી જે એન્ડ થઈ ગયું. એટલે ઇટ ઇઝ શોકિંગ. એટલે પહેલા તો અમને એવું જ હતું કે મેઘાણીનગરમાં કંઈક થયું, પણ એવું નથી ખબર કે બીજે મેડિકલની હોસ્ટેલમાં જ કેવું કે પ્લેન ક્રેશ થયું. એટલે આ બધી એમની પણ બધી યાદો, એટલે મમ્મીની પણ કેટલી બધી યાદો અમને સામે આવી કે જ્યાંથી સ્ટાર્ટ થયું ત્યાંથી જ એન્ડ થઈ ગયું.
આ દુર્ઘટના એક એવી દુર્ઘટના છે કે જે જેને કોઈ એનું સ્વજન ગુમાવ્યું નથી એને પણ દિલમાં એક બહુ ઊંડી અસર કરી ગઈ છે. આપે આપના પિતા ગુમાવ્યા છે, તો એમના નિધનથી તમારા બાળકો, તમારા પરિવારજનમાં કે સગા સંબંધીમાં એમના જીવન ઉપર કેવી અસર પડી તમારા જીવનમાં અને બાળકોના જીવન પર?
મારા પર્સનલ રીતે મેં એઝ અ કહ્યું કે મેં એઝ અ ફ્રેન્ડ પપ્પા તમારા અમે ગમે તે રીતે વાત ગમે વાત કરી શકીએ. હું ડિસ્કસ કરતો પપ્પા જોડે કે મને આ કરવું છે આગળ, મારે તારો કે કોઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું હોય તો બી હું પપ્પાને વાત કરું. તો મારા પર્સનલ હેતુ તો મેં એક એઝ અ ફ્રેન્ડ લોસ કર્યો કે જેની સાથે હું બધું ડિસ્કસ કરતો હતો. ગ્રેન્ડ ચિલ્ડ્રનમાં જે મારો નેફ્યુ છે હી વોઝ વેરી ક્લોઝ, એ મારા દાદાથી બહુ ક્લોઝ હતો, તો એને એના જીવન પર ખાસી અસર પડી. એ ખાસ એવા 2-3 વીક એના સ્ટ્રેસફુલ રહ્યા થોડા. અને મારા ભાઈ બધા જ આમ કેવું કે બધા સારો એવો સપોર્ટ રહેતો, પપ્પાનો ફેમિલીઝ હોય રિલેટિવ્સ હોય, ઇવન એમને ફેમિલીઝમાં બી કોઈને બી કોઈ બી જાતની મેડિકલ એડવાઇસ હોતી હોય તો એ ફર્સ્ટ ઓફ ઓલ પપ્પાનો કોન્ટેક્ટ કરતા હતા બધા. તો બધાને બી અત્યારે એવું આમ એક રીતે મિસ કરે કે અમારો સારો એવો જે ગાઈડન્સ હતું એ વી લોસ્ટ ઇટ.
ના એટલે હું એ જ વિચારતી કે મારા પપ્પાના જે બેન છે એ યુકે રહે છે, એટલે એ બહુ જ રાહ જોતા હતા પપ્પાની જયારે પ્લેનમાં બેઠા ને ત્યારે, કે હું આ કરી લઉં. હિમાંશુ પપ્પાને ચેવડો બહુ ભાવે એટલે બધી જ જાતના ચેવડા એમને લઈને આવ્યા હતા. તો એટલે એવું બધું યાદ આવે એટલે બધા માટે બધું જ કરતા હતા, બહુ સપોર્ટિવ હતા. અને હી વોઝ વેરી લાઇવલી, વિલ બ્રાઇટન ઓલ ધ એન્ટાયર એટમોસ્ફિયર. તો એ નાનાથી લઈને મોટા સુધી બધાના માટે હી વોઝ અ રિયલી ગુડ પિલર.
દુર્ઘટનાના દિવસની જો આપણે ફરીથી વાત કરીએ, આપે કહ્યું કે આપ અહીંયા મેલબર્નથી ભારત જવા માટે રાત્રે જ નીકળી ગયા. ત્યાં પહોંચીને પછી કેવી રીતે સમગ્ર ઘટનાએ વળાંક લીધો? તમે ત્યાં ગયા પછીના અમુક કલાકો વિશે જણાવશો કે તમે અમદાવાદ ગયા, દુર્ઘટના સ્થળે ગયા, તમને મૃતદેહ કેવી રીતે મળ્યો, અને પછી શું ત્યાં કોઈ ગવર્મેન્ટ એજન્સીએ કે પોલીસે કે કોઈ અન્ય મેડિકલ સ્ટાફે ત્યાં તમને કેવી રીતે હેલ્પ કરી?
એટલે જ્યારે અમે અમે ઇન્ડિયા પહોંચ્યા અમદાવાદ, ત્યારે ઓલરેડી જે ડીએનએ કલેક્શનની પ્રોસેસ હતી એ ઓલરેડી ફિનિશ થઈ ગઈ. એમાં મારા કાકા હતા, એમને એમનું બ્લડ સેમ્પલ આપી દીધું એઝ અ ડીએનએ ટેસ્ટિંગ માટે. એટલે જ્યારે હું ગયો ત્યારે પ્રોસેસ તો ફિનિશ થઈ ગઈ હતી, અને એ લોકોએ ઓલરેડી ડીએનએ મેચિંગનું ટેસ્ટિંગ સ્ટાર્ટ કરી દીધેલું. પણ અમે ઇન્ડિયા ગયા ત્યારે જે ગવર્મેન્ટ હતી એર ઇન્ડિયા, એ લોકો સારો સપોર્ટ રહ્યો એમનો. ગવર્મેન્ટની જે પ્રોસેસ હતી એ લોકોએ સારી એવી અમને હેલ્પ કરી. ત્યાંની જે ડિસ્ટ્રિક્ટ ઓફિસ હોય ત્યાંથી બી અમને કોન્સ્ટન્ટ કોન્ટેક આવતો હતો કે તમને કોઈ બીજાની હેલ્પ હોય તો અમે છીએ અહીંયા ઘડી. ઇવન હેલ્પલાઇન નંબર બી હતો, એર ઇન્ડિયા એ બી હેલ્પલાઇન નંબર આપે તો. અને એર ઇન્ડિયામાંથી બી એક ડેડિકેટેડ પર્સન હતી જે એટલીસ્ટ 4-5 ફેમિલીઝને પર્સનલી સપોર્ટ કરે, તમને કોઈ બી જાતના ક્વેશ્ચન્સ હોય એની ટાઈમ કેન કોલ. અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં બી એ લોકોએ એક સેન્ટર બનાવ્યું હતું જ્યાં તમે જઈને તમારી ઇન્ક્વાયરી કરી શકો. પણ આમાં એવું થયું કે 10 દિવસ થઈ ગયા પણ તો બી અમને
કોઈ ન્યૂઝ
નહોતા મળ્યા. એટલે અમે રિક્વેસ્ટ ફરીથી કરી ગવર્મેન્ટમાં કે અમે ફરીથી બ્લડ સેમ્પલ આપીએ. અને એ ટાઈમે મેં મારું બ્લડ સેમ્પલ આપ્યું અને એ દિવસે અમને સાંજે ન્યૂઝ આવ્યા કે અમને એક પોઝિટિવ મેચ મળ્યું છે, તો તમે આવો અને હોસ્પિટલમાં આવો ને ફોર્માલિટીઝ બધી કરી આપી અમને તમને. એટલે અમે બીજે દિવસ સવારે હોસ્પિટલ ગયા. એ લોકોએ પ્રોસેસ ઘણો સરસ ત્યાં અમને હેલ્પફુલ રહ્યા. એ લોકો બધા ડોક્યુમેન્ટેશનથી માંડીને બધું અમને અમને હેલ્પ કરી. અને ત્યાં ગવર્મેન્ટ તરફથી જ એમ્બ્યુલન્સ એટલે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એ લોકોએ કરી આપી હતી અમને અમદાવાદથી આણંદ આવવા માટેની. અને ત્યાં બી એ ગવર્મેન્ટના ઓફિશિયલ્સ હાજર હતા એમ્બ્યુલન્સમાં. એ જ્યાં સુધી અમે બધી એમની રિચ્યુઅલ્સ પૂરી કરી ત્યાં સુધી એ બધા પોલીસ અને બધા ઓફિસર્સ ત્યાં રોકાયા.
બરાબર. એટલે ત્યાંની સંસ્થાઓ કે ત્યાંની ગવર્મેન્ટ એજન્સીનો સારો એવો સપોર્ટ મળે.
સારો સપોર્ટ હતો.
બરાબર. આ એક ઘટના ઓબ્વિયસલી દુઃખદ ઘટના જ હતી જેની તપાસ હજી ચાલી રહી છે. એક પ્રિલિમિનરી રિપોર્ટ આવ્યો એમાં પણ કંઈ એવું સાચું કારણ જાણવા મળ્યું નથી. તમને શું ખબર છે કે તમને કોઈ એવો કોઈ સંપર્ક કોઈએ કર્યો કે ભાઈ એની તપાસ ચાલી રહી છે, કે તમને કોઈ સરકાર તરફથી કોઈ એવું કમ્યુનિકેશન કરવામાં આવ્યું છે?
અત્યાર સુધી તો અમને અમારી સાથે કોઈ એવું કમ્યુનિકેશન થયું નથી એર ઇન્ડિયા તરફથી કે ગવર્મેન્ટ તરફથી. જે રિપોર્ટ ઇનિશિયલી આવ્યો હતો એ જ અમને જાણવા છે. બાકી એર ઇન્ડિયા તરફથી અત્યાર સુધી કોઈ કમ્યુનિકેશન નથી આવ્યું.
બરાબર.
વી આર વેઇટિંગ એક્ચ્યુઅલી કે કઈક તો ઇન્વેસ્ટિગેશનનું કંઈક તો ઓફિશિયલ રિપોર્ટ આવે. અત્યારે બધી જ વાતો ચાલે છે, ટેકનિકલ ગ્લિચ થઈ કે સોફ્ટવેર ગ્લિચ થઈ, તો એટલે કંઈક મળે એટલે કોઈ ન્યૂઝ મળે તો ખબર પડે કે ફ્યુચરમાં આવું કંઈ ના થાય.
બરાબર. તમે કોઈ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો છે ત્યાં? કોઈ એજન્સીનો કોઈ સંપર્ક કર્યો કે ઓકે?
અમે લોકોએ ત્યાં અમે લોકો અત્યારે એમાં એવું છે કે અમે જે બધા બી વિક્ટીમ જે ફેમિલીઝ છે એમનું એક ગ્રુપ બનેલું છે. અને એ ગ્રુપમાં અમે લોકો નોર્મલી ડિસ્કશન કરતા હોય છે કે હવે શું નેક્સ્ટ સ્ટેપ કરવું. એટલે અમે ગવર્મેન્ટમાં બી ઇમેલ કરેલા છે, ઇવન ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને બી ઇમેલ કરેલો છે કે ઇટ ઇઝ પોસિબલ લાઈક તમે બ્લેક બોક્સ ડેટા રિલીઝ કરો. એટલે એ તરફ એવી રિક્વેસ્ટ અમે કરી દીધી છે, પણ હજુ સુધી ગવર્મેન્ટ તરફથી એવું કંઈ ઇન્ફોર્મેશન મળી નથી અમને કે આગળ શું નેક્સ્ટ સ્ટેપ થશે, કે કોઈ બીજાનો ડેટા રિલીઝ થયો નથી.
બરાબર. અચ્છા, એટલે તમે અન્ય જે પીડિતો છે એના સંપર્કમાં છો તમે અને બધા ભેગા મળીને જ આ દિશામાં કોઈ ડિસિઝન લો છો કે બધા ભેગા મળીને જ કોઈ આગળ ઇન્ક્વાયરી કરી રહ્યા છો?
હા, એટલે અમે ગ્રુપ બનાવેલું છે જેમાં આ બધા ડિસ્કશન ચાલી રહ્યા છે. અને એક બે ફેમિલી એવા છે જેના હું પર્સનલ ટચમાં બી છું કે જેમ મને કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો હું એમનો કોન્ટેક્ટ કરું, એમની પાસે કદાચ ઇન્ફોર્મેશન હોય એ રીતનું. એટલે ઘણી બધી ઇન્ફોર્મેશન એમના થ્રુ અમને ખબર બી પડી જે અમને નથી ખબર પહેલા, તો હા અમને ટચમાં છે.
બરાબર. આજે જ્યારે એક વર્ષ થયું છે ત્યારે તમે તમારા પિતાને યાદ કરો ત્યારે એવી કઈ એવી બાબત છે કે જેમને યાદ કરીને તમારા ચહેરા પર એક સ્મિત આવી જાય?
એવી તો આમ તો ઘણી બધી વાતો હશે જે એવું થાય કે પપ્પા હોત તો આવું થાત. એટલે પપ્પા દર વખતે હસી મજાક કરે કે મારે, એટલે હું જ્યારે બી એમને ઓસ્ટ્રેલિયા બોલાવું કે તમે મારા ઘરમાં આવો જુઓ, ત્યારે મને પહેલું એ જ વાક્ય કહે કે ટિકિટ મોકલતો હું આવું. એટલે દર વખતે એ કંઈક નું કંઈક આવું મને કે, એટલે હું તમને એવું જ કહું કે મારે છે પૈસા એમાંથી તમે લઈ લો. એટલે દર વખતે એવું કંઈક નવું કહેતા હોય કે કંઈક ને કંઈક વાત એમની યાદ આવે.
મોસ્ટલી તો અમે લોકો ઇન્ડિયા જઈએ તો દર વખતે ડાઇનિંગ ટેબલ પર જ બધી ચર્ચા થાય. એટલે સવારે બ્રેકફાસ્ટ કે પછી આફ્ટરનૂન ટી કંઈ પણ હોય ને, એટલે હસી મજાક ચાલ્યા જ કરે. અને અમે એટલું બધું પપ્પાના પણ યુ નો વી પુલ લેગ્સ, બટ હી વિલ બી ઓલવેઝ લાઈક વેરી સ્પોર્ટી. અને દર વખતે એ આપણી જોડે પણ હસી મજાક કરે ને આપણી જોડે જ હસે, એમનું પોતાનું પણ હસ્યા જ કરે. એટલે હી વુલ લવ ટુ યુ નો હેવ ફન વિથ ફેમિલી એન્ડ લવ્સ વિથ ફેમિલી. સો એ બધી ડાઇનિંગ ટેબલની નાની નાની ચર્ચાઓ બહુ યાદ આવે. કંઈ પણ આપણે ચર્ચા કરીએ પણ એમની પાસે બધા જ આન્સર હોય.
મનનભાઈ અને તલબેન, આજે તમે અમારી સાથે જોડાયા અને આ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ વિશે જે વાત કરી એમાં આપના પિતાજી હિમાંશુભાઈ શેઠ પણ એમાં સવાર હતા અને દુઃખદ રીતે એમનું પણ નિધન થયું, અને સમગ્ર એમના જીવન વિશે એઝ અ ડોક્ટર, એઝ અ વ્યક્તિ અને ઘટના વિશે અને એના પછી જે સમગ્ર બધું બન્યું એ વિશે તમે માહિતી આપી એ બદલ હું વત્સલ પટેલ તમારો આભાર વ્યક્ત કરું છું.
હું એટલું કહીશ કે આપ જ્યારે થયું ત્યારે જે બધા ફ્રેન્ડ્સ અહીંયા હતા ઓસ્ટ્રેલિયામાં એમનો ઘણો સપોર્ટ રહ્યો. ઇવન ઇન્ડિયામાં બી જે ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધાનો ખાસ એવો અમને સપોર્ટ રહ્યો.
લાઈક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.